योगींद्रं विश्ववंद्यं सकलगुणनिधिं श्रीयुतं स्वात्मनिष्ठं क्लेशातीतं ममेशं यचलसुखकरं सच्चिदानन्दरूपं शिष्याणां ज्ञानदन्तं विगतमलयुतं किंकराणां हृदिस्थं वंदेहं सिद्धियुक्तं परमपदविदं श्रीगुरुं संतरामं स्वात्मज्ञं रस्थितं मे विमलगुरुतरं तीर्थरूपं प्रपूज्यं शांतं श्री धर्मतत्त्वं अखिलमलहरं श्री प्रभो लग्नश्चित्तं आशानां शोभकं तं विविधसुयशसा मन्युदग्धं वरिष्ठं नौमि श्री संतरामं त्वनघसुविदुभं व्यापकं बोधदं वै अद्वैतानन्दरूपा शांतं श्री जीवन मां शांति शांति छे, बाकी तो संसार ए संसार छे। संसार क्यारे शांति आपी शकतो नथी, अने समझण पूर्वक नी संत शांति क्यारे संसार मां डूबवा देती नथी। शांतम श्री जे वैभव श्री दुनियावी छे, सांसारिक छे, ए वैभव बधो ऊपर थी मीठो लागे पण अंदर कड़वो, लीमड़ा करता पण झेर जेवो कड़वो होय। जेना वैभव होय ने पूछो, कदाच एना जीवन में एकाद नजर नाखजो, ऊपर थी खूब मिठाश खूब वैभव लागतो हशे संસારનો વૈભવ, પણ અંદર એના એના મકાનની અંદર એના બંગલામાં કડવો ઝેર જેવો સંસાર હશે। આ દુનિયાવી વ્યવહાર, આ સંસારનો જે કોઈ વૈભવ છે એ ક્યારે શાંતિ કોઈને નથી આપી શકે। જ્યારે કોઈ વિભૂતિ, કોઈ સંત, કોઈ ત્યાગી, એની પાસે કશું જ નહીં હોય, એકલો જ બેઠો હશે, એકલી કૌપીન પહેરેલી હશે, તો લોકો દર્શન કરવા દોડશે, ચાલો ચાલો કોઈ બહુ સારા સંત આવ્યા છે, દર્શન કરવા જેવા છે, પણ એને શણગાર કશે નથી પહેર્યા, એની પાસે વૈભવ કશો નથી, પણ એની શ્રી કઈ છે, શાંતમ શ્રી, બસ એનામાં સંયમની સદાચારની શાંતિ છે। અને એ વૈભવને જોવા માટે, એ વૈભવના દર્શન માટે દોડતા હોય લોકો, ચાલો જઈએ જઈએ જઈએ, ધક્કા ખાય ગીર્દીમાં જાય। તો સાંસારિક વૈભવ એની આગળ કોઈ વશાત નથી। આ વિરક્તિનો વૈભવ બહુ સંયમી છે, બહુ સદાચારી છે, બિલકુલ શાંત છે, પ્રભાવશાળી છે, ભવ્ય વિભૂતિ છે, પણ કેવા શણગાર કર્યા, ના કશું નથી, દાઢી જટા બે છે, પણ એનો વૈભવ છે। જે જીવનની અંદર શાંતિ નથી, એ જીવનનો આ લૌકિક સાંસારિક વૈભવ એના જીવનની અંદર બોજરૂપ બની જાય। આ ક્યાં સુધી, શું કરવાનું આને? એક ભાઈ આવે છે, પતિ પત્ની બંને ઉદ્યોગપતિ છે, એના એક છોકરાને ઉઠાવીને લઈ ગયા મુંબઈમાં। એની પાસે કરોડો રૂપિયા માંગ્યા. માથું કૂટે બે કે અમારી આ સંપત્તિ હતી તમારા છોકરાને લઈ ગયા, શું કરવાનો એ વૈભવ, એ સુખવારો કે દુખવારો. બાળક જીવતું જોઈતું હોય તો આટલા આપી જાઓ. એ દુનિયા વૈભવ બહુ જ રૂપ લાગે, કાળ રૂપ લાગે, ધ્રુજાવી નાખે. આ પોતાના મોટા બંગલામાં, મહેલ જેવા બંગલામાં રહેતા છતાંય, અને એક વિભૂતિ જંગલ લાયક ઝાડ નીચે પડી હોય, ટોળે ટોળા ઉમટે, ચાલો દોડો દોડો દર્શન કરવા જેવા છે. એનો વૈભવ પસાર તપસ્યા, એનો વૈભવ કયો, એ ત્યાગીને બેઠા તપ કરી રહ્યા છે. દોડી દોડીને એની પાસે ન જોઈતી એવું મૂકી આવી, શુકલો બાપજી લો મૂકો, આપણે ચલો સેવામાં લાયા છે, મૂકી જાય. એને કશું નથી જોઈતું આ તમારું, ના બાપજી અમારી ઈચ્છા છે અમને પુણ્ય મળે ને. તો વૈભવ કયો મોટો, ત્યાગનો વૈભવ મોટો કે સાંસારિક લોકોનો? આ જે દુનિયા વૈભવ છે એ શક્તિશાળી. શાંતમ શ્રી, આ શ્રી છે, આ વૈભવ છે જેમની પાસે, અને એ સમસ્ત દુનિયાને માત્ર ને પ્રભાવ કરી પાડી શકે. ઓહ આટલા મોટા છે. જયારે બહુ સંપત્તિ વાળો હશે તો કાગળના પેપરના એક પાનામાં ખૂણામાં આવશે કે આટલા આ દેશના આટલા વૈભવશાળી પૈસા વાળા છે, પછી શું? અને એનામાં જો એ સાંસારિક સંપત્તિનો જો અહમ હશે ને તો લોકો શું કહેશે ને ખબર છે? એનો પૈસો, એને ગંધાય, આપણે શું બોલીએ છે ને. આ વૈભવ, આ લૌકિક વૈભવની આટલી કિંમત. પણ કોઈ વિભૂતિ આમ તપસ્યામાં બેઠી હોય, તમે સામેથી દોડી જશો. આપણા જય મહારાજ ઉમરેઠમાં બિરાજ્યા હતા, તલાવના કિનારે વડ નીચે, તે બે દિવસ તો ભોજન વગર રહ્યા. ગામમાં લોકોને ખબર પડી, કરે કોઈ સંત આવ્યા છે ને બે દિવસથી છે ને ભિક્ષા નથી કરી, બાપજી ક્ષમા કરજો અમારી ભૂલ, આ ભિક્ષા લો. બે દિવસ ના ભૂખ્યા, તો કાલે 11 હતી એટલે કશો વાંધો નતો, એમ જ કહી દીધું. અને આજે હજુ પારણા થવાનું, પછી હા બાપજી તો અમે ભિક્ષા બે દિવસ થયા આપને, કારણ કે કોઈ વ્યસન છે. બધા પાછા હટી ગયા, બાપજી એ તો જુઠ્ઠું કેમ બોલાય, તો કે તમારા હાથની ભિક્ષા ના લઈએ. હા વૈભવ. પછી ગામના બ્રાહ્મણો આવ્યા કે બાપજી અમે બ્રાહ્મણો છીએ, અમારી ભિક્ષા લો ને. એક ત્રિકાલ સંધ્યા કરો છો, એકબીજાને મોઢા જોયા, હા તો કે અમે જાણ્યું કે આજે ત્રીજો દિવસ છે આપનો ઉપવાસનો. હવે એક બ્રાહ્મણ ઉભો થયો, ચાલ હું જવું. નારાયણજી વ્યાસ આવ્યા, સંસ્કૃતમાં વંદના કરી, દંડવત પ્રણામ કર્યા, પોતાનો પરિચય બધો સંસ્કૃતમાં આપ્યો કે અમુક નામનો અમુક ગોત્ર બ્રાહ્મણ અહમ, એમ કરીને ગોત્રોચ્ચાર પણ કરી દીધો. મારા શ્રી પણ સંસ્કૃતમાં જવાબ આપ્યો કે સાહેબજી ભિક્ષા કરવા પધારો, આજ તો કે છે કે 3 દિવસ ઉપર થઈ ગયા, તો કે હા ચાલો. વિદ્વાન બ્રાહ્મણ અને 3 ત્રિકાલ સંધ્યા કરે, ગાયત્રી કરે, ત્યાગની નો વૈભવ. આ નથી ખાધું, નથી ભિક્ષા લીધી, તો ગામ વાળા ફરતી બધું પૂછવા આવ્યું. આનું નામ વૈભવ કહેવાય. તો એ જે આવો દેદીપ્યમાન જાજ્વલ્યમાન આવો વૈભવ, જેની અંદર બિલકુલ પવિત્રતા સાત્વિકતા હોય, એ વૈભવમાં બીજું કોઈ કોઈ દંભ ના મળે, કોઈ આડંબર ના મળે, કોઈ અહંકાર ના મળે, એને કહેવાય શાંતમ શ્રી. શાંત પ્રકારની સાત્વિક સંપત્તિ જેને કહેવાય. આપણી સાંસારિક લૌકિક સંપત્તિની અંદર પણ આપણા હકનું તો લઈ આવ્યા છે, કોઈની પાસે નાટ રૂસવત તો નથી કરીને, કોઈનું વધારાનું તો લઈ લીધું નથી ને. હવે આ બધું હોય તો ગમે એટલી સંપત્તિ હોય એને શાંતમ શ્રી ક્યાંથી મળવાની હતી? એના ઘરમાં, એના જીવનમાં, એના પરિવારમાં શાંતિ જ ન હોય. જ્યાં પણ હક વગરનો પૈસો જે ઘરમાં પેઠો ને, એ ઘરમાં શાંતિ નહીં હોય. કેમ કે એનો વૈભવ છે પણ એમાં નૈતિકતા નથી, એમાં ચારિત્ર્ય નથી, અને એના પરિણામ રૂપ એ જ સંપત્તિ, એ જ વૈભવ એને દુઃખરૂપ બની જાય. શું કરવાનું? શાંત શ્રી એટલે જેના ઘરમાં નૈતિકતાનો પૈસો હોય ને, એના ઘરમાં કોઈ દિવસ કોર્ટ ના હોય, કોઈ દિવસ હોસ્પિટલ ના હોય, કોઈ દિવસ ક્લેશ ના હોય, કોઈ દિવસ એના ઘરમાં લોનો દેવા ના હોય, શાંતિથી. અને એવા પ્રકારની જે સંપત્તિ, લૌકિક સંપત્તિ પણ એના પરિવારને શાંતિ આપે. જે કઈ છે એમાંથી કોઈ જરૂરિયાત વાળા ભૂખ્યા દુખ્યાને કંઈક આપે, એ વૈભવ વૈભવ કહેવાય. ત્યાગીઓનો વૈભવ તો જુદો જ છે, એનો માર્ગ જુદો છે, એનું સ્વરૂપ જુદું છે. ત્યાગીઓના વૈભવનો આકાર જુદો છે, એની સુવાસ જુદી હોય, કે જ્યાં લોકોને એની સાથે એ સુગંધ સુવાસ જ્યાં જ્યાં મળે ત્યાંથી એને દોડવાનું મન થાય. ચાલો સંતરામ મહારાજને ત્યાં જઈએ, મંદિર બહુ બહુ સરસ છે, બહુ લોકો એને એમાં માને. તો દૂર દૂરથી માણસો આવે. કેમ? માત્ર કઈ શાંતમ શ્રી, એ શાંતિનો જે સાત્વિકતાનો વૈભવ છે એનાથી. છોટમની વાણીમાં છોટમજીએ લખ્યું છે એમના પ્રાસ્તાવિકમાં કે સંતરામ મહારાજના મંદિરમાં પ્રવેશ કરતા એની સાદઈ પહેલી જ આમ ઉડીને આંખે વળગે એવી છે. ત્યાંના લોકોની, ત્યાંની વ્યવસ્થાની બિલકુલ સાદઈ, કોઈ એવો દંભ નહીં, કોઈ એટલી બધી સાહેબી નહીં. વર્ષો પહેલા, લગભગ 80-100 વર્ષ પહેલા લખેલી છે છોટમ ભગતે એમની વાણીમાં. સ્વામી અખંડાનંદને, જેને આ અખંડાનંદ પ્રેસ, અખંડાનંદ માસિક છે, સ્વામી અખંડાનંદજીનું પણ આ રીતનું એમનો આખો એ છે. એમનો મત, એમની માન્યતા કે સંતરામ મંદિર એટલે સાદઈ, અને સાદઈની અંદર વૈભવ. સાદઈ પણ કોઈના ઘરનો વૈભવ તો ઉડીને આંખે બાજે, ઓહો આટલું બધું છે. પણ સાદઈ પણ ઉડીને આંખે વળગે કે આટલું મોટું સ્થાન છે, છતાંય આટલો સાદો હોય વ્યવહાર, આવું સાદું જીવન. જાનકીદાસજી મહારાજનું પણ આખા દિવસમાં એક પોણો શેર દૂધ, સવારે 8:30 વાગે અને 3:30 વાગે ત્યારે એકાદ ફળ, બધાની વચ્ચે રહેવાનું, કોઈ એવી વિશેષ સુવિધાઓ નહીં. એટલે એ જે તપ, એ સાદય છે, એ સાદયનો વૈભવ પણ શાંતમ શ્રી આ શ્રી છે. આ વૈભવ છે ને એ સૌમ્ય કહેવાય, અંદરનો કહેવાય, પૈસાનો વૈભવ તો સરસ મજાની કરોડોની લાખોની ગાડીઓ હોય, મોટા બંગલાઓ હોય, કપડાં ને બધું પહેર્યું હોય ને, એમાં મોબાઈલ લાખ લાખ રૂપિયાનો હોય ને, એ દુનિયાનો વૈભવ કહેવાય. પણ આ વૈભવ સાત્વિકતા આમ અંદરથી દેખાય. તો આ છે શ્રી, આ છે સંત જીવનનો વૈભવ. સંતનો વૈભવ ગોગલ્સ, ઘડિયાળ, મોટા મોબાઈલ એમાં નહીં. સંતના વૈભવમાં એનું તપ બોલે, એનું ભજન બોલે, એની સાત્વિકતા બોલે, એની શાંતિ બોલે. કેમ થાય કે ને ભી આ સંત ભલે કઈ નથી પણ બહુ મોટા, પણ આપણને દેખાય શું? સરસ ચમકતા કપડાં પહેર્યા, ગુગલ્સ હોય, ઘડિયાળ હોય, પાંચ પાંચ મીટી હોય, આ મહારાજ કોઈ બહુ મોટા. પાછળ ગાડી કેટલી મોટી છે, ક્યાંથી આવ્યા છે, એ દુનિયાવી વૈભવથી એનું સંતપણું ના શોભે. એનું એનું સંતપણું તો વિરક્ત, ત્યાગી. અને એવા વિરક્ત ત્યાગીની પાસે કશું ના હોય. એને ભોજન કરવું હોય ને તો બે હાથમાં લઈને કરપાત્રી, એટલે અન્નક્ષેત્ર વાળો પહેલી રોટી મૂકે, મોટી રોટલી, અને પછી એની અંદર દાળ શાક મૂકી દે અંદર, અને ઉભા ઉભા ખાઈ લેવાનું, એને હાથ ધોઈને આગળ જતા રહેવાનું. આ એનો વૈભવ વિરક્તનો, ત્યાગીનો. એની પાસે કરપાત્ર જ હોય, જમવા કે ભિક્ષા લેવાનું બીજું પાત્ર જોડે ના રાખ્યું હોય. શાંતમ, આવી સાત્વિક વૈભવના માલિકો એ છે મહાપુરુષો. અને એ સાત્વિક વૈભવના માલિક મહાપુરુષોના ચરણમાં માથું મૂકી દેવાનું મન થાય. કોને? રાજા આવી જાય, અબજોપતિ આવી જાય, એના ચરણમાં માથું મૂકે. શું એમાં મોટી છે આ લોકો પાસે આટલી સંપત્તિ વાળા? કે સાત્વિક, ત્યાગી, કશું જ ના હોય એની પાસે. એક વસ્ત્ર હોય માત્ર શરીર પહેરેલું, એને પણ કોપીન, લંગોટી એક માત્ર, એની મસ્તીમાં રહેતો હોય. ભાગવતના એકાદશ સ્કંધની અંદર ભગવાન દત્તાત્રેય અવધૂતના રૂપમાં વનમાં વિચરતા હતા. અનેક રાજા ત્યાંથી, યદુ રાજા ત્યાંથી પસાર થતો હતો રથમાં બેસીને, સોનાનો રથ ને મુગટ ને હા ને. તે વનમાંથી નીકળતા દ્રષ્ટિ પડી, ઓહો આ કોણ છે આટલું મોટું, આટલા તેજસ્વી, આટલા રથ ઉભો રાખ્યો, મુગટ ઉતારી નાખ્યો, હથિયાર પણ ત્યાં રથમાં મૂકી દીધા, પગે ચાલતો, પગરખા પણ દૂર ઉતારી દીધા, અને અવધૂતની સમીપમાં આવી સહેજ પણ વિક્ષેપ થાય નહીં એવી રીતે જમીન ઉપર, પાંદડા ઉપર બેસી ગયો. હવે રાજા આવડો મોટો રથ લઈને આવ્યો છે, સોનાના અલંકારોથી સજ્જ છે, અને છતાંય એક અવધૂતના ચરણમાં આવીને બેસી. અવધૂત એની સામે જોવાય તૈયાર નથી, નવરાય નથી, કારણ એ પોતાના સ્વરૂપની અંદર રમી રહ્યા છે. દુનિયાને ક્યાં જોવી, ક્યાં સુધી જોયા કરવી, અને આ દુનિયાને જોઈને લેવાનું પણ શું? એટલે પોતાના આત્માનું અનુસંધાન, પોતાના સ્વરૂપની અંદર સ્થિતિ એવી હતી કે આંખ ઉઘાડી જ નહીં, ઉઘાડી જ નહીં, શાંતિથી એક વૃક્ષની નીચે પથ્થરને અડેલી નિરાંતે બેઠા છે, પણ મસ્તી એની દર્શની. આવી મસ્તી, આવી આવી શાંતિ, આટલું બધું સુખ. કેટલી વાર સુધી રાજા હોવા છતાંય એ જંગલની અંદર ભોય ઉપર, પાંદડા પાંદડા ઉપર બેસી રહ્યો, સૂકા પાંદડા. અવધૂત જ્યારે બહાર આવ્યા, બહાર આવ્યા એટલે કુટીરમાંથી નહીં, પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યા, આંખ ખોલી, યદે ઉભા થઈને દંડવત પ્રણામ કર્યા. શાંતમ શ્રી, ધર્મ તત્વ આ ધર્મ તત્વ છે આવું શાંત વૈભવ વાળું. હાથ જોડીને પછી જિજ્ઞાસા કરી કે પ્રભુ મનમાં એક આપની સાથે પૂછવાની એક જિજ્ઞાસા છે, આજ્ઞા કરો તો બોલ. આવો ત્યાગી અવધૂત બોલ, કે છે રાજા તારે શું કેવું છે, તારે તું બોલ, નહીતર તો અહીં તો સાહેબ તો હોય તો સાહેબોને, જો તું કહી દીધું હોય તો સાહેબને તો. આ છે મહાપુરુષોની વિરક્તો નો ત્યાગી નો વૈભવ, જેને જેને કહેવાય શાંત શ્રી. એક વિક્ષેપ ના કરે એ વૈભવ, જે મહાપુરુષોનો ત્યાગી તપસ્વીઓનો વૈભવ છે ને એ કોઈને દુખી ના કરે, શાંતમ એ વૈભવ બિલકુલ શાંત હોય અને એ પ્રિય હોય, લોકપ્રિય હોય, આનંદ આપનાર હોય, કે રે આ શું છે આટલું બધું. યદુએ પૂછ્યું કે મહારાજ હું મારા રાજમહેલમાં રહું છું, મારી આટલી સંપત્તિ છે, આટલો વૈભવ છે, આટલી સુવિધાઓ છે, પણ આપને પાસે જે સુખ શાંતિની સમૃદ્ધિ છે એ મારા રાજમહેલમાં નથી. આપની આ જે સુખ સમૃદ્ધિ છે એ તો રાજમહેલમાં શોભવી જોઈએ, પણ ત્યાં નથી. આ જંગલના એક ઝાડ નીચે પથ્થર ઉપર આટલા મોટા ભવ્ય રાજમહેલમાં એ નથી એ વૈભવ. બસ એનું નામ શાંતમ શ્રી ધર્મ તત્વ, શાંતમ શ્રી સંત રામમ. આ છે પ્રણત જન મનો અભિષ્ટદમ નિત્ય મીડે. એ વૈભવ વાળા જે મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. ભાગ્યશાળી કોણ છે? કોઈ આપણા બધાને માટે આપણા ભાગ્યનો ઉદય થયો કે આવી વિભૂતિ આપણા જીવનના આંગણે. જીવનનું આંગણું કેવું શોભે, ફક્ત બારણે એક જ તોરણ બાંધ્યું હોય, શું છે ભાઈ આજે કઈ ઘેર, એમ આવતા જતા પૂછે તો આ તો આખો વૈભવ સજાઈ ગયો હોય જીવનના આંગણે. કેટલું સરસ લાગે, રૂડ ભાઈ તમે તો બહુ સારા લાગો છો. હા બાપજી આવીને જીવનના આંગણા શણગાર્યા છે એટલે એટલે આટલા રૂડા લાગીએ છે, નહીતર તો ક્યાંય ના ક્યાંય ખોવાઈ ગયા હોત, આ સંસારના ઉકરડાની અંદર ક્યાંય ખોવાઈ ગયા હોત. પણ જે મહારાજનો આશ્રય છે, યત સંઘા નષ્ટ પાપા, એમના સંઘથી એમના આશ્રયથી આ બધા પાપો બળી ગયા અને આ દુનિયાથી આ સંસારથી બહાર નીકળ્યા તે અહીંયા આવી બેઠા, નહીતર તો ક્યારે નહીં ખોવાઈને ખાક થઈ ગયા હોત. આપણને તો આપણે સૌ પુણ્યશાળી ભાગ્યશાળી છીએ, પૂર્વના કયા જન્મોના પુણ્યનો ઉદય થયો હશે એ બધું ભેગું થઈને આજે આપણા જીવનમાં આપણા જીવનના આંગણે આટલું પ્રત્યક્ષ થઈ રહ્યું છે. રોજ સાંજે આવીને અડધો કલાક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી કે એમાં આટલો બધો આનંદ આવે. ચાલો બહુ તાપ લાગે છે ને, આ એક આંબાનું ઝાડ બહુ સરસ છે છાંયડા વાળું, એને નીચે બેસી ગયા. કેટલી ટાળક આપીને ઉપરથી બે ત્રણ પાકી કેરીઓ પડી, અરે ગલિતમ ફલમ સુખમુકાદ, એક ફળ પડ્યું અને સુખદેવજી જેવા પોપટે એને લઈ લીધું પાકેલું ફળ, તો એને પણ આસ્વાદ મળી ગયો ભાગવતનો. એમ જે મહારાજના છાંયડે આપણા જીવનને શાંતિ મળે, છાંયડો મળે, અને જે મહારાજના પરિપક્વ ફળો પણ નીચે પડે ને એ રસાળ હોય, મીઠા હોય, અને એ આપણને કે અરે લઈ લો જેના હાથમાં આવી. શાંતમ શ્રી ધર્મ તત્વમ, આ ધર્મનું સાચું તત્વ છે. અને એ ધર્મનું તત્વ છે ને ઉચ્છૃંખલ ના હોય, તોફાની ના હોય, શાંત જ હોય. એ ત્યાગનો વૈભવ બિલકુલ સૌમ્ય ને શાંત હોય, એમાં સેજ પણ ખળભળાટ ના હોય. તોફાન કે ઉપાધિ તો હોય જ નહીં. આ શાંત વૈભવ, આ તપોનિધિ કયા શબ્દોની અંદર છે? મહારાજના સ્વરૂપના દર્શન કરીએ, આથી વિશેષ કયા શબ્દો લાવવા કે જય મહારાજનો આટલો મોટો વૈભવ અને એના દર્શન આપણને થાય. 56 ભોગના મનોરથ હોય ને, કમાડ બંધ હોય ને, બાર લોકો તાલાવેલી કરતા હોય કે દર્શન કરવા છે ને, ધક્કા મૂકી થતી હોય, ભીડ જામી હોય, દર્શન માટે કેટલા બધા ઉતાવળક દર્શન છે, 56 ભોગના દર્શન કરવાના. એમ આપણા જીવનને પણ એમ થાય તાલાવેલી કે જય મહારાજના દર્શન, સામેથી દોડવાની ઈચ્છા થાય. જેમ 56 ભોગના વૈભવનો મનોરથ હોય, ઉત્સવ હોય અને દોડીએ દર્શન કરવા માટે, એમ જય મહારાજના દર્શન આ વૈભવના છે. ચાલો ચાલો, તો એ સ્વરૂપ, એ આખો વિગ્રહ, ભલે કઈ મોટો પાર જેવું ના હોય, પણ એ પાંચ ભૌતિક વિગ્રહ જય મહારાજના વિગ્રહની અંદર પણ સમસ્ત વિશ્વના દર્શન થાય કે બધી શક્તિઓ આમાં ભરેલી છે. ધર્મ તત્વમ, આપ તો ધર્મનું તત્વ સાર છો. આખા મહિનાનું તત્વ સાર નોકરી કર્યાનું હાથમાં આવી જાય, કેટલો આનંદ થાય. આખા મહિનાનો હાશ, આ તો ધર્મ તત્વ છે. ધર્મ તત્વ આખું સામટું આવી જાય આપણા હાથમાં, એક મહિનાના પગાર હાથમાં આવ્યો, કેટલો માણસ રાજી રાજી થઈ જાય છે. તો આ તો ધર્મનું તત્વ આપણા હાથમાં આવી ગયું બાપજી. જેટલો આપણી જાતને કૃતાર્થ માની એટલો ઓછો છે, આપણી જાતને જેટલી સંપન્ન માની એટલી ઓછી છે. કેમ? જય મહારાજની બધી સંપત્તિની વૈભવ આપણો જ છે ને, આપણે જય મહારાજના છીએ. બાપ ગમે એટલું ભેગું કરે, કોને આલવા હાતર? આપણને જ ને. બસ એ વૈભવ વાળા આપણે છીએ. વંદે અમૃતમ લક્ષ્મણ દાસ શિષ્ય, પ્રભુ આપ અમૃત છો અને અમે બધા અમૃતના સંતાનો છીએ. અમૃતને અમૃત હોય ને, અમૃતના સંતાનો ને અમૃત જ મળે ને. બસ શાંતમ શ્રી ધર્મ તત્વમ, આપ ધર્મનું તત્વ છો અને એ જ આપનો વૈભવ છે અને એ જ આપની શોભા છે, એ એમને પ્રાપ્ત થઈ છે. આપણે કૃતકૃત્ય માની આપણી જાતને, એ વૈભવથી આપણને પરમ આનંદ માને, પરમ સુખ પ્રાપ્ત થાય. એનો જ એ જ સત્સંગનો આનંદ અને એ જ લાભ આપણા સૌને માટે એક મોટો ઉત્સવ મહોત્સવ બની જાય. જય મહારાજ.